એ તો ત્રિકાલ પવિત્ર છે, જેને સાધના વિષયની અપેક્ષાએ કહીએ તો એ પંચમ ભાવ છે. એ શ્રીમદજીએ કહ્યું ને, અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. તો એ ભગવાન તો પવિત્ર છે, પણ એની પવિત્રતાનું ભાન નથી, માટે ભ્રમણ કરે છે જીવ. શું કહે છે જીવ? શૌચ એટલે પવિત્રતા. જેને પવિત્ર આત્માનું ભાન નથી અને દેહને જ પોતાનો માની રહ્યો છે, એવો અજ્ઞાની જીવ શરીર પવિત્ર રાખવું તેને શૌચ ધર્મ માને છે. એને દેહને શુદ્ધ રાખવો, એને પવિત્ર રાખવો, એને શૌચ ધર્મ માને છે. પણ દેહ તો સ્વભાવથી મલિન છે. શું કહે છે જો? અહીંયા આચાર્ય દેવ કહે છે કે એ શૌચ ધર્મ નથી. શરીરને પોતાનું માનવું તે તો મહાન અશુચિ છે. જોયું, શરીર અશુચિ છે એ એક વાત, અને એને પોતાનું માનવું એ મહા અશુચિ છે, મહા અપવિત્રતા છે. જે આત્માએ ભેદ જ્ઞાન રૂપી જલથી, કયું જલ? ભેદ જ્ઞાન. આ તમારી બોટલ આવે છે ને પાણીની તૈયાર, એમાં એમાં ભેદ જ્ઞાન રૂપી જલવાળી મળે છે કે? અહીંયા તમારા મોટા મોટા મોલ છે ને, અહીંયા પણ છે મોલ તો બધા, એમાં મળે છે. ભેદ જ્ઞાન રૂપી જલ, બનારસી દાસજી એક કલશ લખ્યો છે બહુ સરસ એના માટે. એ લખે છે, ભેદ જ્ઞાન સાબુ ભયો. કયું સાબુ રમેશભાઈ? ભેદ જ્ઞાન સાબુ ભયો, સમરસ નિર્મલ નીર. નિર્મલ નીર કયું? સમરસ, સમતા રસ. સમરસ નિર્મલ નીર, ધોબી અંતર આત્મા. અંતરાત્મા એટલે સમ્યક દ્રષ્ટિજી. ચોથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાનવાળા સાધક એ અંતરાત્મા છે, ધોવાનું કામ કરે છે. ધોબીનું કામ શું હોય છે? ધોવાનું. બરાબર છે કે નહીં? ધોબી અંતર આત્મા, ધોવે. કોને ધોવે છે? ધોવે નિજ ગુણ ચીર. માને નિજ ગુણ એટલે આત્માના અનંત ગુણો છે, એની પર્યાયમાં જે મલિનતા જોવામાં આવે છે, એ મલિનતાને શું કરે છે? ધોવાનું કામ કરે છે. કયા સાબુ વડે? ભેદ જ્ઞાન સાબુ વડે. મળે છે તમારા મોલમાં ભેદ જ્ઞાન સાબુ? પૂછવા જજો કે આ સાબુ જોઈએ છે ભેદ જ્ઞાન, કે આ નવી બ્રાન્ડ તમે ક્યાંથી લાવ્યા વળી? ભેદ જ્ઞાનવાળો સાબુ. બીજા બધા તો નાવાનો ધોવાનો બીજા તમે કહો તો આપીએ, પણ આ ભેદ જ્ઞાનવાળો સાબુ. હરીશભાઈ બોલો, નાઇરોબીના કોઈ મોલમાં મળે છે ભેદ જ્ઞાનનો સાબુ? મળે છે. વાગડાજી કહે છે મળે છે. બરાબર. કયા નગારા તમારા એરિયા? કે નગારા એરિયા કહેવાય ને? હા, નગારા એરિયામાં દિગંબર જિનાલય છે ને, જિન મંદિર છે ને, અહીંયા આ જે જિનાયતન છે એમાં ભેદ જ્ઞાનનો સાબુ મળે છે ભાઈયા. આ એ કહે છે, એ ભેદ જ્ઞાન સાબુ અને સમતા નીર, અને એના વડે પોતાની મલિનતાને ધોવાનું કામ કરે છે. આ જ્યારે કલશ આવે ને, ત્યારે હું ઘણી વખત યાદ કરીને કહું કે જો બનારસી દાસજી એ વખત પેલા તળાવ ઉપર પેલા ધોબી કપડાં ધોતા હોય ને, તે બાજુ જવાનો પ્રસંગ બન્યો હશે ને, એમને જોયું હશે. તો જ્ઞાની પુરુષો તો બધામાંથી ભેદ જ્ઞાન કાઢે છે ને, તો એ જોયું હશે એમાંથી, એમને આખું આ પોતાનું કહેવાય ને રસ હતો એ વાત એમાંથી કાઢી એમને. અને આ મોહી જીવ કેવો હશે કે પ્રવચનમાં જે આ દ્રષ્ટાંત આપ્યું ને, તો એને યાદ આવે કે એને એમ થાય કે સારું થયું કે શૈલેષભાઈએ યાદ કરાવ્યું પ્રવચનમાં કે ધોબીના ત્યાંથી મારે કપડાં લાવવાના રહી ગયા હતા. ખ્યાલ આવે છે કે નહીં? હા, એને એમ થયા કે હું તો ભૂલી ગયો હતો, પણ આ ધોબીનો યાદ આવી ગયો કપડા. માને આ મોહી જીવને જિનાય તનમાં ધોબી દેખાય, જિનાય તનમાં ધોબી દેખાય, અને જ્ઞાની પુરુષોને ધોબીના ત્યાં પણ એને ભગવાન આત્મા દેખાય છે. આ છે ખ્યાલ આવે છે. આપણા અભયજી છે ને, અભયજી તો એક વખતે રામજીભાઈ ખરા ને, રામજીભાઈ કે ખીમચંદભાઈ હતા, તો એમને મળવા માટે ગયા હશે. તો રામજી દાદાએ કહ્યું કે ઘડિયાળ હતી બાજુમાં, તો ઘડિયાળનો અવાજ આવે ને, ટીક 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 આમાં અવાજ આવે ને ઘડિયાળ, તો પૂછ્યું કે કે શું સંભળાય છે. તો એમને કહ્યું કે અવાજ આવે છે ટીક 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 ટીક, એવો અવાજ આવે છે. તો રામજી દાદાએ કીધું કે ના, તમે ધ્યાનથી સાંભળો, એ એમ બોલે છે, મેં સિદ્ધ તું સિદ્ધ, મેં સિદ્ધ તું સિદ્ધ, મેં સિદ્ધ તું સિદ્ધ, એમ બોલે છે. હવે એ સાંભળો, હવે એ ધૂન છે ને, તો ટીક ટીક, તો ટીકની જગ્યાએ શું લાગે, મેં સિદ્ધ તું સિદ્ધ, મેં સિદ્ધ તું સિદ્ધ. કહેવાનો ભાવ ખ્યાલ આવે છે ને, કે તમને જે જાતિનો રસ હોય ને, એ બહારમાં તો ગેવો એના એ છે, પણ આ તત્વની વાત મળે છે તો એ જ ગેવોમાંથી પહેલાં રાગને પોષતો હતો એની જગ્યાએ એ જ ગેવોમાંથી વીત રાગતાને પોષવાનું કામ કરે છે. એ ગુરુદેવશ્રીની પ્રભાવના ગિફ્ટ આપી આ સ્વામીજીએ. ખ્યાલ આવે છે કે નહીં? હા, જેવો જે આત્માએ ભેદ જ્ઞાન રૂપી જળથી તે મિથ્યા માન્યતા રૂપી અસૂચીને, આ દેહ મારો છે એવી જે માન્યતા હતી એ મલિનતાને ધોઈ નાખી છે, તે જ આત્મા શૌચ ધર્મ છે. એનું નામ શૌચ ધર્મ છે. હવે થોડાક પાછળ આવજો જરાક, એક પેરેગ્રાફ છોડીને બીજો પેરેગ્રાફ. સ્નાન વગેરેથી શરીરને ચોખ્ખું રાખે તે કાંઈ શૌચ ધર્મ નથી. શરીરની શુદ્ધિથી આત્માને ધર્મ માનવું તે મિથ્યાત્વ છે. નહીં તો પછી આપણા મુનિ ભગવંતો છે, કુંદકુંદ આચાર્ય, અમરચંદ્ર આચાર્ય, એ પંચ પરમેષ્ટિમાં જે આચાર્ય ઉપાધ્યાયને સાધુ છે ને, હા, તો એ કહે છે એ શરીરની શુદ્ધિ તો એ તો અસ્નાનતા છે, એમને તો સ્નાન હોતું નથી. તો પછી મતલબ એ થયો કે એમને શૌચ ધર્મ રહ્યો નહીં? હા, એવું નથી. શરીરની શુદ્ધિથી આત્માને ધર્મ માનવું તે મિથ્યાત્વ છે. અને હવે જોજો આગળ, અને પુણ્ય પાપના ભાવોથી આત્માની પવિત્રતા થાય એમ માને તેને જરાય ધર્મ થાય નહીં, પણ ઉલટો મિથ્યાત્વરૂપી મેલ પુષ્ટ થાય. ક્યાં પુણ્ય કરતા કરતા ધર્મ થશે? તો એ કહે છે ઉપરથી મિથ્યાત્વ શું થાય છે? પુષ્ટ થાય છે. શરીરથી ભિન્ન અને પુણ્ય પાપથી રહિત એવા પવિત્ર આત્મ સ્વરૂપની સાચી ઓળખાણ રૂપી જળ વડે મિથ્યાત્વરૂપી મેલને ધોઈ નાખવું અને પવિત્ર આત્મ સ્વરૂપમાં એકાગ્રતા વડે રાગાદી મેલને ધોઈ નાખવા તેજ ઉત્તમ શૌચ ધર્મ છે. સમયસારની 72 નંબરની ગાથા આવે છે, 72 નંબરની ગાથા, એમાં કુંદકુંદ દેવે ગાથામાં લખ્યું કે આ રાગાદી ભાવ દેહ તો અશુચિ છે, પણ એમને આગળ જતાં લખ્યું કે પાપના પરિણામ પણ અશુચિ છે, પણ આ ભગવાનની પૂજા ભક્તિના પરિણામ વ્યવહાર રત્નત્રયના પરિણામ છે, મહાવ્રતના અણુવ્રતના પરિણામ, એ બધા શુભ ભાવના પરિણામ પણ અશુચિ છે. ગાથામાં લખ્યું એમને, અશુચિપણું વિપરીતતાએ આશ્રવોના જાણીને, વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન. તો લખીને ત્યાંથી ઉઠાવ્યું, ક્યાંથી? અશુચિપણું વિપરીત, તો આશ્રવો બહુવચન, આશ્રવો, આશ્રવો એટલે પાપાશ્રવ અને પુણ્યાશ્રવ, બે પ્રકારના પરિણામ માટે લેબલ કયું માર્યું? અશુચિ છે, અશુચિ. હવે આ એનાથી માને છે કે ધર્મ થયો ધર્મ થયો ધર્મ થયો, હમ, તે કહે છે મલિન પરિણામ છે ભાઈ. જો જે ભાવે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિનો બંધ થાય ને, એ ભાવ સૂચી છે કે અસૂચી છે? હા, જે ભાવે સર્વાસિદ્ધિના પદ મળે, તીર્થંકરના પદ મળે, તો એ ભાવ સૂચી કે અસૂચી? હા, આજે આપણે ષોડશ કારણની જયમાલા બોલ્યા ને, તો એ ષોડશ કારણની જે ભાવનાનો સ્વભાવ, શુભ ભાવ, એ ભાવ સૂચી કે અસૂચી રમેશભાઈ? હે, આ કેવી વાતો છે! આ હા બોલતા ડર લાગે, આમ જીભ ઉપડે નહીં આપણી. હા, અને એટલા માટે તો પ્રશ્ન આવતા હતા સ્વામીજી પાસે કે એક બાજુ તમે એમ કહો છો કે એ ભાવ અસૂચી છે, તો પછી પૂજા કરો છો શું કામ? શું કામ કરો? આ સાંભળવાનો ભાવ અસૂચી છે તો પછી આવો છો શું કામ? હા, તો અમે કહીએ છીએ નહીં આવે તો કરશે શું, એ પણ બોલતું ચલ. એ ના આવે ને અંદરમાં સ્વરૂપમાં ડૂબી જાય તો ધન્યવાદ, તો ધન્યવાદ. પણ તમે આવું સાંભળે કે ભાઈ આ સાંભળવાનો ભાવ અસૂચી છે, તો પછી જવું શું કામ? તો અહીંયાથી તું જે બીજી જગ્યાએ જવાનો છે ને, ત્યાં તો એકલું પ્યોર શુદ્ધ પાપ કરવાનો છે તું. એ ટીવી આગળ બેસવાનું છે કે દુકાન ઉપર બેસવાનું છે કે ન્યૂઝપેપર કે ગલ્લા ઉપર બેસીને ગપ્પા મારવાનું છે ને, તો એ ભાવ સૂચી છે એવું અમે ક્યાં કહીએ છીએ? એ ભાવ પવિત્ર છે એવું તો અમે કહ્યું નથી. આ ભાવ અપવિત્ર કહ્યો તો પેલો ભાવ પવિત્ર એવું તો ક્યાં કહ્યું છે? અમે તો પછી ટોડરમલજીના શબ્દોમાં કહીએ તો ઉપદેશ તો ઊંચે ચડવા માટે આપવામાં આવે છે. ઉપદેશ અહીં તું ત્યાંથી અહીં આવે ને, જે પ્રવચનમાં ન આવતો હોય, સ્વાધ્યાયમાં ન આવે, મંદિરમાં ન આવે, ઘેરે બેસી રહે આખો દિવસ, તો એને એમ કે જૈન છે કે કોણ છે તું? મંદિરે નથી આવતો, દર્શન પૂજન સ્વાધ્યાયમાં નથી આવતો, શું મતલબ કરો કોઈ આવું જીવન જીવવાનું? મંદિરે જવું જોઈએ, સ્વાધ્યાયમાં તો આવતો થયો, અહીંયા આવતો થયો, તેટલું કામ થયું ને, પછી એને એમ કે અમે ભાઈ આવું તો પૂર્વે અનંતવાલ જીવે સાંભળ્યું છે. પણ આમાં જે વાત શુદ્ધાત્માની કહી છે એની અંદર સન્મુખ થઈને અનુભૂતિ એક સમય માત્ર કરી નથી, તો હવે અહીંયા આવ્યો તો અહીંયા એને રાખવો નથી, અહીંયાથી એને ઉઠાવીને ક્યાં લઈ જવો છે? અંદરમાં લઈ જવો છે. તો એટલા માટે આવી જાતિનો સહેજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ જોવામાં આ કરાવે છે એમ નથી, આ પણ અનુભૂતિ થાય છે એમાં આવી ભગવાનના દેવશાસ્ત્ર ગુરુના સમાગમનો યોગ નિમિત્ત કારણ જોવામાં આવે છે. આ ટોડરમલજી બહુ સરસ લખ્યું છે સાતમા અધિકાર મહિના માટે, કે એને કહ્યું કે તું ઉપવાસ કરે છે ને, તો માન આદિ વડે ઉપવાસ કરે છે તો કરવા ન કર કોઈ ફરક નથી પડતો. તો એને શું કહ્યું? તો અમે ઉપવાસ નહીં કરીએ. તો પંડિતે ઉપવાસ કરવાની ના પાડી હતી કે માન કરવાની ના પાડી હતી? માન કરવાની ના પાડી હતી. પંડિતજીએ શું કહ્યું કે તું માન આદિથી ઉપવાસ કરે છે તો કરવા ન કર, તો માનનો નિષેધ કરવો હતો. હવે એને શું કહ્યું કે અમે ઉપવાસ નહીં કરીએ? સમજાય છે? એક ભાઈને શરાબ પીવાનો બહુ શોખ, મતલબ શરાબી, ઘણા શરાબી. તો એ પેપર સવારે આવ્યું છે તો વાંચ્યું કે શરાબ પીવાથી 50 માણસના મરણ થઈ ગયા. તો એને પેલાને પેપરવાળાને કહ્યું ભાઈ કાલથી પેપર બંધ આપણું, કાલથી પેપર પેપર બંધ કરવાનું છે કે શરાબ બંધ કરવાનું છે? પેપરમાં જોઈએ કે શરાબ પીવાથી માં તો શરાબ એ બતાવે છે કે શરાબ ન પીવી જોઈએ. હવે હવે આવું છે આ. હા, જીવો એવો ધર્મ મુનિઓને હોય છે, જેટલો રાગારી વિકલ્પ થાય તે તો અશુચિ છે. કયો રાગ લેવો ત્યાં? કયો? કે સગડો એ રાગ, બધો એ પ્રકારનો રાગ, હા, અશુચિ છે. મુનિવરોની પરિણતિ સ્ત્રી લક્ષ્મી વગેરેથી તદ્દન નિષ્પૃહ છે. હવે જુઓ, શુભ તેમજ અશુભ બંને ભાવોને સરખા માને છે. હા, પ્રવચન સારની ગાથા 77. હા, બંનેમાં જે ફરક માને હિંડંતી ઘોર અપાર સંસારમ. શેમાં ફરક માને? પુણ્ય અને પાપ, શુભ અશુભના જે ફેર માને છે હિંડંતી ઘોર અપાર સંસારમ. હા, એના માટે કહું છું કે ત્રણ છોકરા હોય અને એક્ઝામ આપી ત્રણ છોકરા હોય, એમાંથી એક સહી તો પાસ થઈ ગયો અને બીજા જે બે હતા ને એમાં એક 6 વિષયમાંથી 3 વિષયમાં ફેલ થયું અને બીજો 1 વિષયમાં ફેલ થયું. તો બેમાંથી કયું સારું શશિકાંતભાઈ, જે ફેલમાં કયું સારું? નહીં પણ પેલો 4 વિષયમાં ફેલ થયો અને બીજો કેટલામાં ફેલ થયો? 1માં ફેલ થયો છે. તો 2માં કયું સારું? હા બોલો, 2માંથી કોની પાસે પાર્ટી મગાય? હા કોની પાસે પાર્ટી મગાય? ભાઈ પેલો 4માં ફેલ થયો એના કરતાં તો 1માં ફેલ થયો સારો ખરો કે નહીં? ક્યાં સારો ખરો, પણ ખરાબની અપેક્ષાએ સારો, સમજાય છે કે નહીં? ફેલમાં ભેદ પાડવો હોય તો પાડો તમારે, સમજી જાય કે નહીં? પણ જે બોલો પાસની અપેક્ષાએ તો 2 કેવા જાય છે? 2 ફેલમાં. એમાંથી કોઈની પાસે પાર્ટી માગી શકાય નહીં. હવે 2માં અંતર પાડવું હોય તો, નપાસમાં અંતર પાડવું હોય તો પાડો, કે આ 1માં નપાસ અને આ 3માં, એ અંતર એ નપાસનું અંતર છે. એમ શુદ્ધ ભાવ ધર્મની દશા છે, અબંધ ભાવ છે, એની અપેક્ષા તો પુણ્ય અને પાપ 2 બંધના કારણ 1 ખાતામાં જાય છે. એ બંને એક ખાતા, હવે એ 2 એક ખાતામાં બંધના કારણ છે. હવે એનું પોસ્ટમોર્ટમ અલગથી કરવું હોય તો એ અપેક્ષાકૃત જોવામાં આવે તો અશુભની અપેક્ષા એ શુભ ભલો, એ વાત અલગના ખાતામાં જાય. પણ બંધના કારણની અપેક્ષાએ જોવામાં આવે તો 2 સમાન છે, સંસારનું કારણ છે. એટલે ત્યાં લખ્યું ગાથામાં કે પરમાર્થથી જોવામાં આવે, પરમાર્થથી જોવામાં આવે તો બંનેમાં કોઈ અંતર નથી. અને જયસેન આચાર્ય કે વ્યવહારેણ વિશેષે અપી, વ્યવહારેણ એટલે વ્યવહારથી બંનેમાં અંતર હોવા છતાં પરમાર્થથી જોવા, જો નિશ્ચયને વ્યવહાર આપણું જે ચાલે છે પ્રકરણ સ્તુતિવાળામાં, વ્યવહારથી એ અંતર હોવા છતાં પણ પરમાર્થથી ખરેખર જોવામાં આવે તો 2માં કોઈ જાતિનું અંતર છે નહીં ભાઈયા. હા આ એક સોનાની પેઢી છે ને એક લોઢાની પેઢી છે, બોલો હવે. એક સેકન્ડ, એક શું, એક થર્ડ ક્લાસની જેલ છે ને એક ફર્સ્ટ ક્લાસની જેલ છે, એક કાળી કોટડીની જેલ છે અને બીજી 5-સ્ટાર જેલ છે. બોલો હવે કઈ જેલમાં જવું છે આપણે? કે જ્યાં ટીવી ફ્રીજ એસી નોકર ચાકર પણ છે એનું નામ શું? જેલ. કઈ જેલમાં જવું છે? કઈ જેલમાં જવું છે? હે કઈ વાત કરો છો? નહીં પણ 5-સ્ટાર કે છે તો છે, સરવાળે છે શું? જેલ. જેલ સારી ન હોય આ. આપણો કયો હાથ કપાય તો સારું હરીશ ભાઈ? કયો હાથ કપાય તો સારું બોલો? નહીં પણ ફિક્સ એક તો કાપવાનું જ છે, તો કયો હાથ સિલેક્ટ કરીશું? નહીં એક તો ફિક્સ છે, સમજો મારો જવાબ આપજો તમે. એકે હાથ સારો નહીં બરાબર છે, પણ એમ પૂછો અમને, એક તો નક્કી છે, એક તો તમારે હાથ આપવાનો છે, તો કયો આપીશું? ડાબો હાથ. બરાબર કે નહીં? મને 2માં ભેદ પાડ્યો ને, ખ્યાલ આવે છે કે? ડાબો હાથ, કેમ કે જમણા હાથે તો કમસે કમ કાંઈ લેવું કરવું હોય ખાવું હોય તો થોડી સુવિધા રહે. ખરેખર તો એકે હાથ કટ ઓફ કરવા જેવો નથી, પણ જ્યારે વાત આવે કે 2માંથી એક તો પછી અંતર પાડ્યું આપણે એમ. ખરેખર શુભ ને અશુભ 2માં કોઈ જાતિનું અંતર નથી, પણ પછી ભેદ પાડવો હોય તો વ્યવહારથી અંતર કરવું હોય તો કરો એમ. એવી રીતે છે ભાઈ. શ્રીમદજીની લાઈન યાદ કરો, જ્યાં જ્યાં જે જે એમ છે. શુભ તેમજ અશુભ બંને ભાવોને સરખા માને છે, બંને ભાવો અશુચિ રૂપ છે. આત્મ સ્વભાવથી વિપરીત અશુદ્ધ ભાવ છે. જો અશુદ્ધ શબ્દ વાપરી દીધો, શુભ અને અશુભ બેનું એક કોમન નામ અશુદ્ધ. મૂળમાં તો 2 જ ભાવ, શુદ્ધ ભાવ ને અશુદ્ધ ભાવ. પછી અશુદ્ધનું આગળ એનાલિસિસ કરો તો શુભ અને અશુભ એવી જાતિનો ભેદ છે. મુનિઓને સહેજ જ્ઞાનની એકાગ્રતાથી તે રાગાદિ અશુદ્ધ ભાવો થતા જ નથી. રાગાદિ રહિત વીતરાગ ભાવ. આ વીત આપણે બધી જગ્યાએ લખીએ ને, વીતરાગાય નમઃ લખીએ છે ને, રાગાય નમઃ લખીએ છે, વીતરાગાય નમઃ, શુભ રાગાય નમઃ એવું લખે છે કોઈ? વીતરાગાય. એ વીતરાગ ભાવ તે ઉત્તમ શૌચ ધર્મ છે. એ સિવાય બીજો કોઈ ઉત્તમ શૌચ ધર્મ નથી. હવે 10 લક્ષણ પૂજામાંથી તમને બતાવું. ધ્યાનતરાયજીની પૂજા છે. શું કહે છે અહીંયા? સરળ છે, ખ્યાલ આવે એમ. ધરી હૃદય સંતોષ, હૃદયમાં સંતોષ. ધરી હૃદય સંતોષ, करहुं तपस्या देह सों शौच सदा निर्दोष धर्म बड़ो संसार में। पचीसवां कह जो उत्तम शौच सर्व जग जाना लोभ पाप को बाप बखाना। लोभ ने पाप नो शू कहो से
बाप।
आशा पास महा दुख दानी ज्या आशा से ने तृष्णा से ये जीव घणो दुखी से एनु पण घणो लांबू वर्णन से तृष्णा की खाई खूब भरी कोई अंत नथी आ। आशा पास महा दुख दानी सुख पावे संतोषी प्राणी। हाँ ज्या गमे तेटलू मले पण तृष्णा से तो ये जीव दुखी से અને કાંઈ નથી બહારમાં, પણ બહારનું કાંઈ ન હોવા છતાં અંદરમાં જેને સંતોષ વૃત્તિ ધારણ કરી છે આત્માના અવલંબને, આ તો એ જીવને સુખી જોવામાં આવે છે, એ જીવને દુઃખ જોવામાં આવતું નથી। આ એક પંક્તિમાં આવે છે પૂજનમાં, બહુ સરસ પંક્તિ છે। નિર્વાંછક હો ગયા મેં શુદ્ધ પર, મતલબ અનુભૂતિ થતાં હું સહેજમાં નિર્વાંછક થઈ ગયો, અનુભૂતિ થતાં સહેજમાં નિર્વાંછક, માને જગતના કોઈપણ પદાર્થની મને વાંછા રહી નહીં। હવે સાંભળજો જરા, પવિત્રતા કઈ રીતે છે? દેહ વડે પવિત્રતા નથી, એ કહે છે ધ્યાનત રાયજી। પ્રાણી સદા સૂચી શીલ જપ તપ જ્ઞાન ધ્યાન પ્રભાવતે। સૂચી એટલે પવિત્ર કઈ રીતે છે? શીલ જપ તપ ધ્યાન સ્વરૂપની આરાધના વડે પવિત્ર છે। અને સેના વડે પવિત્ર નથી? નિત ગંગ જમુન સમુદ્ર નહાય, હંમેશા ગંગા જમના સમુદ્રમાં સ્નાન કરે અને દેહ વડે પોતાની પવિત્રતા માને તો કહે છે અશુચી દોષ સ્વભાવતે। દેહ સ્વભાવથી કેવો છે? અશુચી છે, ગમે તેટલે નવડાવો ધોવડાવો તો પણ કહે છે શુદ્ધ નહીં રહે। એક સીધી વાત, સિમ્પલ પ્રશ્ન કરું તમને, સવારે બિલકુલ તમે બ્રશ કર્યો, ઉલ ઉતારી છે અને મોઢું સાફ કરી દીધું છે, અને તમે મોઢામાં પાણી અંદરમાં લીધું, અંદર ઉતાર્યું નથી, અંદર આટલું પણ, પછી પાણી બહાર કાઢીને પીવો કે ના પીવો? બીજાના મોઢાનું નથી કહેતો, પોતાનું બ્રશ કર્યું છે, સાફ કર્યું છે, લઈને ઉતારીને પાછું પીવાનું કેમ નહીં? કે પાણીને સ્પર્શ કોનો થયો? પાણીને સ્પર્શ કોનો થયો? રમેશભાઈ શરીરનો સ્પર્શ થયો ને, મારે બધું સમજો, શરીરનો કેટલો ટાઈમ સ્પર્શ થયો? એક સેકન્ડ માટે, અને તરત બહાર કાઢ્યું એ બોલો, માને એના પરથી વિચાર કરો કે એટલો ટાઈમ માટે એ પાણી પ્રાસુક જલ છે, એને એટલા ટાઈમ માટે સ્પર્શ થઈને બહાર આવ્યો તો પણ આપણે પાણી પીવા માટે તૈયાર નથી। આ દેહની અશુચિતા જેને આપણે આમ બરાબર બરાબર આમ અપ ટુ ડેટ સારું લાગવું જોઈએ, સારું લાગવું, સારું લાગવું, સારું લાગવું જોઈએ, હા હે, જેના નવ દ્વાર, ગંદકીના નવ દ્વાર તો આ જગ્યાએ છે, આ બે બે ચાર બે છ અને એક સાત અને એક મલમૂત્રના બે નવ, પણ સાત તો ક્યાં છે? અહીંયા છે। અને શરીરનો સૌથી વધારે કયો ભાગ ગમે છે આ જીવને? દર્પણમાં કયો ભાગ જોજો કરે છે? આ જોજો, જ્યાંથી ગંદકીના નવ દ્વાર નીકળવાના, બોલો વ્યા હે, એટલા માટે દોલત રામજી લખ્યું છેડાણામાં, શું લખ્યું છે છેડાણામાં? એને હા, પલ રુધિર રાધ મલ થેલી, હા આ થેલી છે, આ શરીર શું છે? થેલી છે, અને થેલીમાં બધું શું ભર્યું છે? હાડકા માંસ લોહી પરુ ચરબી બધું ગંધ ભરી છે એકલી। ભગવતી આરાધનામાં લખ્યું છે રમેશભાઈ, ભગવતી કે આ શરીરનો આમ આમ ભાગ છે ને, એમ ભૂદરદાસજી તો લખ્યું દીપે ચામ ચાદર મઢી, આની ઉપર શું ઓઢાડી છે? ખાલી માખની પાંખ જેવી, શું લે, માખની પાંખ જેવી આ પાતળી એક ચાદર ઓઢાડી છે, ને આ ગાંડો માણસ પાગલ દેહમાં એક તો બુદ્ધિવાળો ચાદર બરાબર, અને એમાં લખ્યું ભગવતી એમ કે આ અંદરનો ભાગ બહાર આવી જાય અને આમ ઉલટું થઈ જાય તો બોલો શું થાય? કે કાગડા ને ગીધડા છે શું થાય? તૂટી પડ્યા। હવે એના ઉપર આ રાગ છે અજીવને, હા દોલત રામજી લખ્યું આ પલ રુધિર રાધ મલ થેલી કી કસવ સાદિતે મેલી, નવ દ્વાર બહે ગિનકારી, જોઈને પણ આમ થઈ જાય. અસ દેહ કરે કી મયારી, યારી એટલે રાગ, આવા દેહ પ્રત્યે કઈ રીતે રાગ કરવો. આ જો આ એ કહે છે અહીંયા ગાડી, મેં કહ્યું ને ખાલી મોઢામાં આટલો ટાઈમ પાણી રહ્યું. અને પ્રફુલભાઈ, આપણે જે સ્વીટ કે ફરસાણ સ્વીટ સમજો ને, આપણે જે ભાવતી સ્વીટ છે, પેડા છે કે બરફી છે કે શું કહેવાય તમારું ખીર, ખીર ને, હા એ જે છે ખાધેલી હોય અને આમ પેડા મોઢામાં આમ આમ અહીંયા ઉતારે નથી હજુ, ખાલી આમ રાખી પેડો એક ખાધો અને પછી બહાર કાઢો ને પછી પેડો ખાવાનો છે. બોલો અરે કેવી વાત કરો છો તમે. અને થોડો ટાઈમ અંદર જઈને પછી બહાર આવે તો આમ અંદર એન્ટ્રી મારે અંદર સુધી ને પછી બહાર આવે તો, અને 8-10 કલાક થઈ જાય ને તો ગુરુદેવ એટલા માટે કહેતા હતા કે આ શરીર છે એ તો વિષ્ટા બનાવવાનું મશીન સંચો છે, એમ કહેતા હતા. એમની ભાષામાં કહેતા ને વિષ્ટા બનાવવાનો સંચો છે. પેલું આપણે ગરીબ ફેક્ટલ હોય છે ને, શું કહેવાય છે, ઘરઘંટી, હા તો એ જે ઘંટી હોય છે એમાં તો ઉપરથી ઘઉં નાખવામાં આવે તો નીચેથી ઘઉંનો લોટ આવે, ચોખા નાખવામાં આવે તો ચોખાનો લોટ આવે, પણ આની અંદર આમાં તો કહેશે કે તમે બધા મેવા મિષ્ટાન ખવડાવો ને તો આ શરીર એવો સંચો છે એમાંથી વિષ્ટા થઈને બહાર આવ્યા, એવા દેહ પ્રત્યે શું યારી કર્યા એ કહે છે. આ સ્વભાવથી અપવિત્ર છે. આ જો ઉપર અમલ મલમ, જો ઉપર અમલ મલમ ભર્યો ભીતર કોણ વિધ ઘટ સૂચિ કહે, બહુ દેહ મેલી સુગુણ થેલી. વાહ, આ દેહ પણ થેલી છે અને અંદરમાં ભગવાન આત્મા પણ શું છે, થેલી છે, બે થેલી છે, પણ આ જે છે ગંદકીનો થેલો છે અને ભગવાન આત્મા અનંત પવિત્ર ગુણોનો થેલો છે. આ બહુ દેહ મેલી સુગુણ થેલી, શૌચ ગુણ સાધુ લહે. શૌચ ગુણ માને એ શૌચ ધર્મ કોને જોવામાં આવે, સાધુ માને મુનિરાજને આવી જાતિનો શૌચ ધર્મ જોવામાં આવે છે. તો એનો ઘણો વિસ્તાર આપણા આવો આપણી સ્તુતિવાળી ગાથા સમય સાહેબ 26 ગાથા કયું પાનું છે, ચલો પાનું યાદ રહી ગયું બધાને. હા
જો જીવ હોય અનદેહ તો આચાર્ય તીર્થંકર તણી, જીવ દેહ બંને એક છે, વ્યવહાર નયનું વચન આમ. જીવથી જુદા ઉદગલમઈ આ દેહને સ્તવિને મુનિ, પણ નિશ્ચય નથી યોગ્ય એ નહીં દેહ ગુણ કે વળી તણા, વર્ણન કરે નગરી તણું નહીં થાય વર્ણન ભૂપનું, જીતીન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને જીતે મોહ જ્ઞાન સ્વભાવતી જે અધિક જાણે આત્મને જીત મોહ સાધુ તણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે નિશ્ચય વિદો થકી તે હને ક્ષીણ મોહના મા કથાય છે.
ગાથા 29 છે, 28 ગાથાનો ભાવાર્થ કાલે થયો હતો આપણે. વ્યવહાર સર્વથા અસત્યાર્થ નથી, નિશ્ચયની અપેક્ષાએ અસત્યાર્થ છે. વ્યવહાર વ્યવહારથી તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે. એટલે જિનેન્દ્ર ભગવાનની દેહના ગુણોના આધારે જે સ્તુતિ કરવામાં આવે છે એ સ્તુતિ વ્યવહારથી સત્યાર્થ છે. અને બીજી વાત એ કહી એમને કે જિનેન્દ્ર ભગવાનની શાંત મુદ્રા જોઈને ભવ્ય જીવોને પોતાના સ્વરૂપનો પણ ખ્યાલ આવે છે કે જેવી જિનેન્દ્ર ભગવાનની શાંત મુદ્રા છે ને, વાત એવી છે કે ભગવાનનો આત્મા છે એ શાંત રસરૂપે પરિણમ્યો છે. ભગવાનનો આત્મા શાંત રસરૂપે પરિણમ્યો છે તો બહારમાં એમને જે દેહનો સંયોગ થયો ને, એ દેહના સંયોગમાં આવેલા પરમાણુઓ પણ જાણે કે શાંતરસ રૂપે પરિણમી ગયા છે. યદ્યપિ શાંતરસ છે તો કોનો? શાંતરસ આત્માનો છે. શું કહ્યું? શાંતરસ છે કોનો? આત્માનો છે. પણ એ આત્મા પર્યાયમાં શાંત રસ રૂપે પરિણમી ગયો છે ને, તો બહારમાં દેહની પણ અવસ્થા એવી થઈ ગઈ છે કે જાણે દેહના પરમાણુઓ પણ શાંત રસ રૂપે પરિણમી ગયા છે. સમજાય છે? છડાણામાં એક પંક્તિ આવે છે પ્રફુલ્લભાઈ, હા, આ બધું બાકીનું જીવન આમાં જોડી દેવા જેવું છે ભાઈયા. હા, ગુરુદેવના પ્રતાપે ગુજરાતી ભાષામાં બધું મળી ગયું, એનાથી વધારે પુણ્ય કહ્યું જોઈએ. છડાણામાં લખી છે એક પંક્તિ, મુનિરાજની સ્તુતિમાં લખ્યું છે. ત્યાં આગળ મુનિરાજ જ્યારે સ્વરૂપમાં આરાધના કરે છે ને, તો લખ્યું છે કે જંગલમાં હરણ વગેરેને ખુજલી આવે ને, આમ ખુજલી આવે તો પેલી પથ્થરની શિલા ઉપર જઈને શું કરે? આમ ઘસે ને. તો આ મુનિરાજ આરાધના કરે છે તો એમ સમજે છે કે આ કોઈ શિલા છે પથ્થરની, અને ત્યાં આવીને શરીરને આમ ઘસીને ખુજાવે. એવી બિલકુલ આ એ શું છે? તિન સુથિર મુદ્રા, સુથિર મુદ્રા દેખી મૃગગણ. મૃગગણ માણે હરણ, મૃગગણ. તિન સુથિર મુદ્રા દેખી મૃગગણ ઉપલ ખાજ ખુજાવતે. ઉપલ માને પથ્થર, ખાજ ખુજાવતે. એમ જાણે છે કે આ કોઈ પથ્થર છે, એમ જાણીને ખાજ ખુજાવે છે. એવી જાતિનું કષાયથી કંપાયમાન શરીર જોવામાં આવતું મુનિરાજની દેહની સ્થિતિ આવી છે. અને પ્રથમાનુયોગમાં કથા પણ આવે છે, એ લાંબી કથા છે, આપણે એમાં જતા નથી. પણ મુનિરાજની મુદ્રા જોઈને એ અંદરમાં વૈરાગના પરિણામ થઈ ગયા. જતા હતા પોતાની પત્નીને સાથે જતા હતા અને અંદરમાં વૈરાગ થઈ ગયો. અંદરમાં પત્ની પ્રત્યેનો જે વિરહ નહોતો પોસાતો, તો સાથેને સાથે જતા હતા અને મુનિરાજને વચ્ચે જોયા તો વૈરાગ થઈ ગયો. તો એમના શાળાએ કહ્યું કે શું દીક્ષા લેવાનો વિચાર છે? કે હા. તો કે જો તમે લેતા હો તો હું પણ લઈ લઉં. એમને અંદરમાં વૈરાગ થઈ ગયો તો એમને પણ વૈરાગ થઈ ગયો. અને એવા પ્રકાર મુદ્રા જોઈને આ એ કહે છે એવો સહેજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ભાઈયા. જેમાં ટીવી વગેરેમાં હોય છે ને બધા પેલા પાત્રો હોય છે, માથાનો વાળ અલગ પ્રકારના કરે, કપડાં આવા પહેરે, આવા પકડે, તો એ કંઈ કરાવતું નથી. પણ ત્યાં જોઈ જોઈને રાગી જીવ શીખે છે ને, રાગી જીવ ત્યાં જોઈ જોઈને અહીંયા વિકારના પરિણામને પોષે છે ને. એમ આવા વીતરાગી ભગવાનની મુદ્રા જોઈ જોઈને ભવ્ય જીવ અંદરમાં પોતાની વીત રાખતાને પોષવાનું કામ કરે છે. સમજાય છે કે નહીં? આજે આપણે બોલ્યા સ્તુતિમાં છેલ્લે બહુ સરસ પંક્તિ આવી અને જોડવા વાળી.
અંતર મુખ મુદ્રા અહો,
કેવી મુદ્રા છે?
આ અંતર મુખ મુદ્રા અહો આત્મ તત્વ દર્શાય.
કોને બતાવે છે?
આ જીન દર્શન કર નિજ દર્શન પામ, જીન દર્શન કર નિજ દર્શન પામ, સતગુરુ વચન સુહાય યાતે અંતર દ્રષ્ટિ બિરાજે, જીનવર જલકે શાંતિ અપાર.
નિરખો
અંગ અંગ જીનવર કે જીનસે ઝલકે શાંતિ અપાર.
આ ગાથાની સાથે જોડાય છે ને, નિરખો અંગ અંગ જીનવર કે, એ વ્યવહાર એવો છે કે એમના અંગ અંગને જોવાથી પણ હસ્તયુગલ જીનવર કહે. આ બતાવે છે કે ભાઈ આ આત્મા પરનો કરતા ધરતા હરતા નથી. આ લોકો ધંધો વ્યાપાર બરાબર ના ચાલતો શું કે? મેં હાથ ઉપર ધંધો વ્યાપાર બરાબર ના ચાલતો શું કે? હાથ ઉપર હાથ રાખીને બેઠા છીએ. અરે આપણા ભગવાન પણ હાથ ઉપર હાથ રાખીને બેઠા છે, ભલા માણસ. હા જુઓ ગાથા આગળની આવે. જુઓ ઉપરની વાતને ગાથાથી કહે છે ગાથા. જે 28 ગાથા પહેલાં બોલો પછી 29, એટલે વધારે ખ્યાલ આવશે. જુઓ 28 ગાથા.
જીવથી જુદા પુદગલ માઈયા, દેહને સ્તવિને મુનિ માને પ્રભુ કેવળી તણુ, વંદન થયું સ્તવના થઈ.
આવું વ્યવહાર છે, આવી જાતિનો વ્યવહાર છે કે દેહના ગુણોના આધારે સ્તુતિ કરવામાં આવે વ્યવહાર છે.
પણ નિશ્ચય
જોયું, હવે નિશ્ચય ઉભો કર્યો, વ્યવહારની સામે નિશ્ચય ઉભો કર્યો બટુકભાઈ.
પણ નિશ્ચય નથી યોગ્ય.
શું યોગ્ય નથી? જે પેલી દેહના ગુણોના આધારે સ્તુતિ કરવામાં આવે છે ને, એ સ્તુતિ ખરેખર યોગ્ય નથી. નિશ્ચય સ્તુતિ તો અલગ છે કાંઈકા.
પણ નિશ્ચય નથી યોગ્ય, નહીં દેહ ગુણ કેવળી તણા, જે વળી ગુણને સ્તવે પરમાર્થ કેવળી તે સ્તવે.
વાહ, જુઓ તો ખરા શું આગળ વધાવે છે ગાડી આપણી. આ
પણ નિશ્ચય
એ યોગ્ય નથી. શું યોગ્ય નથી?
નહીં દેહ ગુણ કેવળી તણા,
જે દેહના ગુણો છે કેવલી ભગવાનના ગુણો નથી. કેવલી ભગવાનના ગુણો જુદા છે. તો કહે છે
જે કેવળી ગુણને સ્તવે,
માને કેવલી ભગવાનના ગુણોનું જે સ્તવન કરે છે, ભગવાનના ગુણોનું આત્માના ગુણોનું સ્તવન કરે છે.
પરમાર્થ કેવળી તે,
તો પરમાર્થથી તો ભગવાનના આત્માના જે ગુણો છે ને, એ કહે છે કે આત્માના ગુણો અલગ છે, દેહના ગુણો અલગ છે. તો દેહના ગુણોને આધારે સ્તુતિ કરવામાં આવે છે, નિશ્ચયથી સ્તુતિ નથી. હવે તમારી પાસે નાટક સમયસર છે ને, જરા લો, કેમ કે પછી આગળ હું લેવા જો ને, ટાઈમ થઈ જાય ને તો પાછું નાટક સમયસરનું રહી જશે. આની આને બનારસીદાસજી બહુ જોડી છે વાત સરસ. જુઓ પાનું છે 48. છેતાલીસ પાનું કાઢો જરા થોડું પહેલાં. 46 પાનું, 27 નંબરનો કલશ છે. 27 નંબર જુઓ, સાંભળજો ધ્યાનથી. 27 નું છે ને, જીનરાજનું યથાર્થ સ્વરૂપ. બરાબર શું કહે છે?
જીનપદ નાહી શરીર કો.
લો, જીનેન્દ્ર પદ શરીરમાં નથી.
જીનપ
આપણે નિશ્ચય સ્તુતિ તરફ આગળ વધી રહ્યા છો. હવે વ્યવહાર સ્તુતિની ફાઇલ શું કરીએ છે? ક્લોઝ થઈ રહી છે. હો બરાબર છે. એને બાય બાય ચાલે છે અત્યારે હવે, બરાબર જુઓ.
જીન પદ નાહી શરીર કો, જીન પદ ચેતન માય. વાહ,
જીન પદ તો ક્યાં છે સરસભાઈ?
જીન પદ ચેતન માય.
હવે તમને એક વાત જરા મૂકી દઉં છું કે નિશ્ચય સ્તુતિની વાત આવશે ને પ્રભુલભાઈ, એ વખતે જે આ ભગવાનના આત્માના ગુણો પણ નહીં આવે ત્યાં આગાડી. અહીંયા મૂકી છે વાત, જીન પદ ચેતન માય. જીન પદ તો ક્યાં છે? આ અંદરમાં મારો ચેતન ભગવાન છે ને, ત્યાં જીન પદ છે. આગળ જોડીશું આપણે એને. જો
જીન પદ નાહી શરીર કો, જીન પદ ચેતન માય. જીન વર્ણન કછુ ઓર હે.
વાહ, જીન વર્ણન કછુ ઓર હે.
યે જીન વર્ણન નાહી.
યે જીન વર્ણન નાહી. યે એટલે શું? યે એટલે શું કે પેલી શરીરના ગુણોના આધારે જે સ્તુતિ કરીને એ જિનેન્દ્ર ભગવાનનું વર્ણન નથી ભાઈયા. જીન વર્ણન કછુ નહીં, ઉપર પેલું જીન વર્ણન કછુ ઓર હે. જીન વર્ણન કછુ ઓર હે, એ કંઈ જુદું છે. તો પછી આ તો કે એ જીન વર્ણન નાય, કે આ બધું ભણ્યા એ કે જીન વર્ણન નથી, અસલી જીન વર્ણન તો કછુ ઓર હે. હવે જરાક થોડા પાછળ આવો. 48 પાનામાં 48.
નિશ્ચય અને વ્યવહાર નયની અપેક્ષાએ શરીર અને જીનવરનો ભેદ.
બહુ સુંદર કલશ છે આ પણ.
તન ચેતન વ્યવહાર એક સે, નિચે ભિન્ન ભિન્ન હે દોઈ. તન કી થુતિ વ્યવહાર જીવ થુતિ, નિયત દ્રષ્ટિ મિથ્યા તુતિ સોઈ.
સામે છે,
જીન સો જીવ, જીવ સો જીનવર. તન જીન એક ન માને કોઈ, તા કારણ તન કી સંસ્તુતિ સો. જીનવર કી સંસ્તુતિ નહીં હોય.
બોલો કેટલું સરળ થયું ને. હવે બધાને આમ ભાવ પકડાઈ જાય છે ને, જે કહેવા માંગે છે. 80% તો વાંચવાથી ખ્યાલ આવી જાય છે. હવે જુઓ શું કહે છે. પહેલેથી વાંચે, મળી તો ગયું ને દરેકને, મળી ગયું ને બટુકભાઈ. જો
તન ચેતન વ્યવહાર એક છે, દેહ અને આત્મા તો વ્યવહારથી એક કહેવાય છે. તન ચેતન વ્યવહાર એક છે, નિહચે
એટલે નિશ્ચયથી,
નિહચે ભિન્ન ભિન્ન હે દોઈ.
નિશ્ચયથી જોવામાં આવે તો રતિભાઈ કેવા છે? બે જુદા જુદા છે. હવે આગળ કહે છે, જો
તન કી થુતિ વ્યવહાર જીવ થુતિ.
તનની સ્તુતિ કરવામાં આવે છે કેવી છે? જીનેન્દ્ર ભગવાનની તનની સ્તુતિ કરવામાં આવે છે કેવી છે? વ્યવહાર.
તન કી થુતિ, થુતિ એટલે સ્તુતિ. તન કી થુતિ વ્યવહાર જીવ સ્તુતિ. નિયત દ્રષ્ટિ મિથ્યા થુતિ સોય.
વાહ, જુઓ તો ખરા. હા, નિયત દ્રષ્ટિ એટલે પ્રભુભાઈ, નિયત દ્રષ્ટિ એટલે નિશ્ચયથી જોવામાં આવે.
નિયત દ્રષ્ટિ મિથ્યા થુતિ સોઈ.
કઈ સ્તુતિ મિથ્યા? કઈ? વ્યવહાર સ્તુતિ નિશ્ચયની અપેક્ષાએ મિથ્યા છે. કેટલી જોડવણી કરી જુઓ. એનો પ્રશ્ન હતો ને કે આ સ્તુતિ મિથ્યા થઈ જશે કે હા, ચિંતા ના કરતો મિથ્યા પણ થશે. પણ કઈ અપેક્ષાએ મિથ્યા? નિશ્ચયની અપેક્ષાએ આ સ્તુતિ મિથ્યા, સર્વથા મિથ્યા નહીં. શું કહ્યું શરદભાઈ? એ ભગવાનના દેહના ગુણોના આધારે જે સ્તુતિ કરવામાં આવે છે એ અહીંયા મિથ્યા કહી, કેમ કે કહેતો હતો કે મિથ્યા થઈ જશે. હા, મિથ્યા થશે, ચિંતા ના કરતો. પણ કઈ અપેક્ષાએ મિથ્યા? નિશ્ચયની અપેક્ષાએ એ વ્યવહાર સ્તુતિ મિથ્યા. પણ વ્યવહારની અપેક્ષાએ વ્યવહાર સાચો છે. આ ખરે ને, માને એ સ્તુતિ શરીરના ગુણોના આધારે જે સ્તુતિ કરવામાં આવી એ સ્તુતિ સર્વથા અસત્યાર્થ નથી. સમજાય છે કે નહીં? વ્યવહારની અપેક્ષાએ સત્યાર્થ અને નિશ્ચયની અપેક્ષાએ એ સ્તુતિ મિથ્યા છે. એટલે પંક્તિ મૂકીને નિયત દ્રષ્ટિ આ ખુલાસો કર્યો. મિથ્યા કહેતા પહેલાં એમને એક વાત મૂકવી પડી પ્રફુલ્લભાઈ. મિથ્યા શબ્દ વાપરતા પહેલાં એમને મૂકવું પડ્યું. શું મૂકવું પડ્યું? નિયત નિશ્ચયની અપેક્ષાએ સ્તુતિ મિથ્યા છે. આ સર્વથા મિથ્યા. જુઓ એમ કરવામાં આવે ભગવાનની સ્તુતિ, જે ભગવાનના ગુણોના આધારે કહે ને કે ભગવાનનું શરીર આવું છે, ભગવાનને એમ કહીએ કે ભગવાનની વાણીમાં રાગ દ્વેષની વાતો આવે છે. સમજો,
ભગવાનની વાણીમાં રાગ દ્વેષની વાતો આવે છે, ભગવાનના શરીરમાં રોગ છે, ભગવાનને ભૂખ લાગે છે, ભગવાન કવલાહાર લે છે, તો એ ભગવાનની સ્તુતિ દેહના ગુણોના આધારે કરી એ કઈ અપેક્ષા સાચી? નિશ્ચયથી કે વ્યવહારથી? બોલો, નિશ્ચય સાચી કે વ્યવહારથી? કે નિશ્ચયથી તો ખોટી છે, પણ વ્યવહારથી પણ શું છે? હા, કે ભગવાને 1 કરોડ રૂપિયાના ચશ્મા પહેર્યા છે, ગોગલ્સ. બોલો હવે, હે, આપણા વિકારી હોય ને, પેલા લોકમાં સેલિબ્રિટી કહેવાય બહારમાં, એનું પેપરમાં આવે કે એને 10 લાખના તો ચશ્મા પહેર્યા છે, ને 20 લાખનો કોટ પહેર્યો છે, ને ફલાણું પહેર્યું છે, ઢીકણું પહેર્યું છે. હા, ભગવાનની સ્તુતિ પછી 10 કરોડના કોટની જગ્યાએ 100 કરોડનો કોટ ભગવાને પહેર્યો છે, શૂટ પહેર્યો છે ને બૂટ પહેર્યો છે, એ ભગવાનની સ્તુતિ કહેવાય નહીં? વ્યવહારથી તો રાખો કે ના, સમજાય છે કે નહીં? હા, હે, જો તમને એક વાત કહું, એકદમ સરળ લાગશે તમને, ખ્યાલ આવી જાય, નિશ્ચય વ્યવહારનું અનુસંધાન. કે પેલો ભારતમાં પેલો પ્રતિજ્ઞા, પેલી બોલે છે પ્રતિજ્ઞા પત્ર, શું બોલાવે છે ને આપણે, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, આમ પ્રતિજ્ઞા પત્ર લેવડાવે છે સ્કૂલમાં, બધા ભારત મારો દેશ છે. તો હવે સમજો કે ભારત મારો દેશ છે એ નિશ્ચયની અપેક્ષાએ અભૂતાર્થ, પણ વ્યવહારની અપેક્ષાએ વ્યવહારથી વ્યવહાર સાચો છે. ભારત મારો દેશ છે એ વ્યવહારથી સાચું, પણ નિશ્ચયથી તો અસંખ્યાત પ્રદેશ એ મારો દેશ છે. આ બીજો પ્રશ્ન. હવે હું એમ કહું કે અમેરિકા મારો દેશ છે, એ નિશ્ચયથી સાચું કે વ્યવહારથી? બોલો બટુકભાઈ, બોલો, અમેરિકા મારો દેશ છે નિશ્ચયથી સાચું કે વ્યવહારથી? એ કહે નહીં, બરાબર છે? ના નિશ્ચય લાગે, ના વ્યવહાર, નિશ્ચયથી પણ નહીં. હવે તમને વ્યવહારની ઉપયોગિતા ખ્યાલ આવ્યો ને મારે, એટલા માટે કે ભારત મારો દેશ છે એ તો વ્યવહાર કહ્યું ત્યાં આગાડી, બરાબર. જેમ તમારા માટે નાઇરોબી મારો દેશ છે એ વ્યવહાર, અને અસંખ્યાત પ્રદેશી આત્મા મારો દેશ છે એ નિશ્ચય, સમજાય છે ને? અને ઓસ્ટ્રેલિયા મારો દેશ છે એ નિશ્ચય કે વ્યવહાર? કે નિશ્ચય નહીં ને, વ્યવહાર એ નહીં. બસ એવી રીતે વાત છે. દેહના ગુણોને આધારે ભગવાનની સ્તુતિ કરવામાં આવીએ વ્યવહાર, અને એ વ્યવહાર છે નિશ્ચયની અપેક્ષાએ અભૂતા, પણ વ્યવહાર વ્યવહારની અપેક્ષાએ ભૂતા સત્યાર્થ છે. આ નેમચંદ કાકાના હિસાબે કહીએ ને તો એ એમના માટે કડક શબ્દ, એમને આવે તો મને કડક સાંભળી લેવું થોડું. નેમચંદ કાકા એના માટે કે આ વ્યવહાર પણ એટલા માટે છે ને કે કોઈ 420 ના ઘૂસી જાય એટલા માટે, સમજી ગયા ને? 420 કોઈ ના ઘૂસી જાય એટલા માટે, કેમ કે જો તમે એવો વ્યવહાર પણ નહીં સ્થાપો તો પછી એ કોઈ કહે ને કે બહારમાં રૂપ રંગ ને આ ને ફલાણું ઢીકણું એને પણ તમે એ રીતે સ્થાપના કરી દેશો તો એ ખોટું થઈ ગયું ને ત્યાં ગાડી. જેવી રીતે કહું તમને કે સાચા દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા એને સમ્યક દર્શને વ્યવહાર કહ્યું, સાચા દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધાને સમ્યક દર્શને વ્યવહાર, અને નિશ્ચયથી પોતાના આત્માની શ્રદ્ધા એ સમ્યક દર્શને નિશ્ચય, પણ એને આવો નિશ્ચય પ્રગટ થયો હોય એને બહારમાં સાચા દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા હોય, બીજી ખોટી શ્રદ્ધા એને જોવામાં આવે એવો વ્યવહાર હોય. પણ પછી કોઈ કહે કે નહીં, હું આમ તો રેગ્યુલર, પણ વર્ષમાં મારે 1 વખત ફલાણી જગ્યાએ ફલાણા બાબા કે ફલાણું ઢીકણું કે આ છે ત્યાં આગળ વર્ષમાં 1-2 વખત મારે જવું પડે છે, તો કહે છે કે એવી જાતિનો સમ્ય દ્રષ્ટિને ખોટો વ્યવહાર હોય નહીં. આ ખ્યાલ આવે છે કે નહીં? એ વ્યવહાર એક બાઉન્ડ્રી બાંધે છે કે આવી જાતિનો નિશ્ચયની સાથે આવી જાતિનો જ રાગ હોય, એના કરતાં નીચલી કક્ષાનો રાગ હોઈ શકે નહીં. આ બહારમાં એના ખાન પાન વ્યવસ્થિત હોય કે નહીં, મારે શું છે કે વર્ષમાં 1 વખત તો ફલાણી હોટલમાં શું કહેવાય એ જે પેલા છે ને અમુક તહેવારમાં પેલા રમવા માટે જાય ને જુગાર વગેરે રમવા માટે આવતી હોય કે નહીં, આમ રેગ્યુલર નથી રમતું પણ મારે વર્ષમાં 1 કે 2 વખત રમવા જવું પડે છે. તો સમય દ્રષ્ટિ પોતાને બતાવે સમય, અને કે સાચા દેવ સર પણ મારે વર્ષમાં 1-2 વખત રમવા જવું પડે છે, તો કહે છે કે એવી જાતિનો ખોટો રાગનો વ્યવહાર એને હોઈ શકે નહીં, એ વ્યવહાર એવી બાઉન્ડ્રી બતાવે છે. સમજી ગયા ને? હા. કોઈ કહે કે મને મને મુનિ દીક્ષાંગીકાર થઈ છે, 3 કષાયનો અભાવ છે, અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન 3 કષાયનો અભાવ છે, પણ મારે એક કપડું તો રાખવું પડે છે, તો કહેશે કે વસ્ત્ર પહેરેલા હોય અને અંદરમાં 3 કષાયના ભાવની વીત રાખતા તું આચાર્ય ઉપાધ્યાય ને સાધુ વીતરાગી સંત પોતાને કહેવડાવે એવી જાતિનો બહારમાં ખોટો વ્યવહાર હોઈ શકે નહીં, એ વ્યવહારની ઉપયોગીતા છે. અસલી મુનિપણું તો અંદરમાં પ્રચુર સ્વસંવેદન વીતરાગતાનો જે ધોધ ઉછળે છે એ અસલી મુનિપણું છે, પણ બહારમાં આવી જાતિનો નગ્નપણું વગેરે જોવામાં આવે આવે ને આવે. આ જુઓ, હવે આગળ સામીની પંક્તિ જુઓ. જીન સો જીવ, જીવ સો જીનવર. આ હા, જીન સો જીવ, આ દેહ તે જીન નથી, જીન તો કોણ છે કે જીવ તે જીન, જીન સો જીવ, જીવ સો જીનવર, જીન તે જીવ છે ને જીવ તે જીનવર છે, આ તન જીન એકન માને કોઈ, તન અને જીન, તન અને જીન બે કેવા છે, બરાબર સમજો, તમારી સામે ત્રણ વાત મૂકું છું, તન તન જીવ, તન જીન અને જીવ, તન જીન અને જીવ, તો આ જીન કોણ છે, તન તે જીન છે કે જીવ તે જીન છે, વચ્ચે જીન મૂક્યું મેં, વચ્ચે જીન, આ બાજુ શું છે તન અને આ બાજુ શું છે જીવ, તો આ જીન કોણ છે, જીન એટલે ભગવાન, જીનેન્દ્ર ભગવાન કહે છે ને જીન, તો તન જીન છે કે જીન જીવ છે, તન જીન છે કે જીવ તે જીન છે, કે જીવ તે જીન છે, તન તે જીન નથી, જીવ તે જીન છે, તો આપણે જીવ છીએ કે નહીં, આપણે જીવ છીએ કે નહીં, તો આપણે જીવ છીએ તો આપણે કોણ થયા, જીન થયા ને, તો આ અંદરમાં જીન છે ને, જીવ તે જીન છે, અંતર સન્મુખ એની દ્રષ્ટિ કરીને અનુભવ કરવો ને, એ નિશ્ચય સ્તુતિ છે, સમજાય છે કે નહીં, ભગવાનના આત્માના ગુણો, દેહના ગુણો વાત અલગ, પણ આત્માના ગુણો એ તરફનું લક્ષ્ય જાય છે, એ પણ મારા માટે પર છે, એટલે એ પણ ગયું વ્યવહારમાં, સમજે, એ પણ ગયું વ્યવહારમાં, પણ અહીંયા કહે છે જીન સો, આ બહુ સરસ પંક્તિ છે, જીન સો જીવ, જીન સો જીવ અને જીવ સો જીનવર, તન જીન એકન માને કોઈ, તા કારણ તન કી સંસ્તુતિ સો, માટે દેહની સ્તુતિથી જીનવર કી સંસ્તુતિ નહીં હોય, શરીરના ગુણોના આધારે ભગવાનની સ્તુતિ થઈ શકતી નથી. આ હવે જરા આવો આપણી ગાથા પર, તમને વધારે સ્પષ્ટ થઈ જશે. આ તો ગુરુદેવશ્રીએ શું કહ્યું, એવી એવી ગિફ્ટ પ્રભાવના કરી છે, આ તો સમજો પંચમ કાળમાં ચોથા કાળનો ટુકડો આવી ગયો ભાઈ, આ બાકી આવી વાત ક્યાં મળે, આ ઇન્દ્રો ગણધરોની હાજરીમાં જે ભગવાન 2500 વર્ષ પહેલાં કહેતા હતા, હા 2500 વર્ષ પહેલાં ભગવાન મહાવીર એમના સમાવેશનમાં જે વાત કહેતા હતા, અને વર્તમાનમાં વિદેહમાં ભગવાનજી કહી રહ્યા છે, તો ત્યાં પણ ઇન્દ્રોને ઘણધરું છે, હવે એના કરતાં આપણું પુણ્ય ઓછું નથી, મારે કહેવું છે, હા કેમ કે એ જે ત્યાં કહે છે, અને 2500 વર્ષ પહેલાં ભગવાનજી વાત કરતા, એ વાત આજે આપણને મળે છે, જેમ પેલા ભાવ અસાધારણ છે ને, એમ આપણું પુણ્ય પણ કેવું છે, અસાધારણ છે ભાઈ. આ જો ઉપરની વાતને ગાથામાં ટીકામાં જરા જુઓ, ઉપરથી કહે ગાથામાં કે પણ નિશ્ચય નથી યોગ્ય નહીં દેહ ગુણ કેવળી તણા, જે કેવલી ગુણને સ્તવે પરમાર્થથી કેવલીને તે સ્તવે. ટીકા, દ્રષ્ટાંત ચાલુ છે ચાંદીને સોનાવાળું, બરાબર, જેમ ચાંદીનો ગુણ જે સફેદપણું તેનો સુવર્ણમાં અભાવ છે, માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું, સુવર્ણના ગુણ જે પીળાપણું આદિ છે તેમના નામથી જ સુવર્ણનું નામ થાય છે. તેવી રીતે, હવે વાત મૂળ વાત, તેવી રીતે શરીરના ગુણો જે શુક્લ રક્તપણું વગેરે, કહ્યું હતું ને કોઈ તીર્થંકરનો ધોળો રંગ છે, કોઈનો લાલ છે, કોઈનો કંચનવર્ણ છે, કોઈનો શ્યામ છે, શરીરના ગુણો જે શુક્લપણું રક્તપણું વગેરે તેમનો તીર્થંકર કેવલી પુરુષ એટલે આત્મા, તીર્થંકર કેવલી પુરુષમાં અભાવ છે, શેનો, એ ધોળો રંગ ને લાલ રંગ છે એ બધાનો એમના આત્મામાં શું છે, અભાવ છે, માટે એટલા માટે નિશ્ચયથી એટલે ખરેખર શરીરના શુક્લ રક્તપણું વગેરે ગુણોનું સ્તવન કરવાથી એટલે શરીરના ગુણોનું સ્તવન કરવાથી તીર્થંકર કેવલી પુરુષનું સ્તવન થતું નથી, કેમ કે એમનો આત્મા તો એનાથી જુદો છે એટલે એ સ્તવન થતું નથી. તો કઈ રીતે થાય છે કે તીર્થંકર કેવલી પુરુષના ગુણોનું, શરીરના ગુણોનું નહીં પણ તીર્થંકર કેવલી પુરુષના ગુણોનું એટલે એમના આત્માના ગુણોનું સ્તવન કરવાથી જ તીર્થંકર કેવલી પુરુષનું સ્તવન થાય છે. હવે પ્રશ્ન છે, જો સાંભળજો. હવે શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે, તેથી શરીરના સ્તવનથી આત્માનું સ્તવન નિશ્ચય કેમ યુક્ત નથી? બહુ સરસ બે વાત આ પ્રશ્નમાં, ઉત્થાનિકામાં બહુ સુંદર વાત છે. આપણો સમય થયો છે, ખાલી એક મિનિટમાં પૂરું કરું છું, તમે થોડો ઘેર જઈને ચિંતન કરજો. કે અહીંયા એ વાત કરે છે કે હવે શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે, ભગવાનને જે શરીર મળ્યું સુંદર એનો માલિક તો કહે છે, અધિષ્ઠાતા તો એમનો આત્મા છે. કેમ કે પૂર્વે એમના આત્માએ શુભભાવના સારા પરિણામ કર્યા માટે એમને આવો દેહ મળ્યો છે, એટલે એના દેહના અધિષ્ઠાતા તો એમનો આત્મા છે. તેથી શરીરના સ્તવનથી આત્માનું સ્તવન નિશ્ચય કેમ યુક્ત નથી? કેવી વાત છે જુઓ જરા. એને પહેલાં કહ્યું ને કે સ્તુતિ મિથ્યા થઈ જશે, તો કહે કે ચિંતા ના કરતો, એ સ્તુતિ સાચી કહેવાશે, પણ કયા નહીંથી? વ્યવહારથી સાચી કહે. એટલે આપણે એને આંગળી આપીને કે ભાઈ ચિંતા ના કર, એ સ્તુતિ વ્યવહારથી સાચી છે, દેહના ગુણોને આધારે સ્તુતિ વ્યવહારથી સાચી છે. એટલે હવે આગળ કમેન્ટ્સ કરે છે કે તમે વ્યવહારથી સાચી કહીએ તો જાણે બરાબર છે, પણ હવે શું કહેશે? એ આત્માનું સ્તવન, શરીરના સ્તવનથી આત્માનું સ્તવન પછી શું લખ્યું છે? નિશ્ચય કેમ યુક્ત નથી? માને એ હવે એમ કહેવડાવવા માગે છે કે દેહના ગુણોના આધારે જ અમે સ્તુતિ વ્યવહારથી સાચી તો કહીએ, વાત તો અમારી એક તો માની રાખે, પણ એ સ્તુતિ નિશ્ચયથી પણ કેમ સાચી નહીં? નિશ્ચયથી પણ તમે સાચી માનો ને. પછી એ કહેશે કે હવે એને લપડાક મારીને સમજાવશે, અમે થોડી વાર આમ કર્યું, તમારે થોડી વાત માની, હવે તમે વધારે એન્ટ્રી મારવાનો પ્રયત્ન કરો છો એ વાત નહીં ચાલે. વ્યવહારથી સાચી છે 100-100%, પણ નિશ્ચયથી છે 100-100% એ સ્તુતિ મિથ્યા હશે. એની ચર્ચા કાલના વ્યાખ્યાન.